એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ જોશીના એક મહત્વના લેખ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. લેખનું શીર્ષક છે ટોલ્સ્ટોય, ન્યાય, કળા અને માનવતાનું ચિંતન. આમાં જોશીજી લિયો ટોલ્સ્ટોયની ખૂબ જ જાણીતી અને કહેવાય કે ભારેખમ નવલકથા નવો અવતાર એટલે કે રિઝરેક્શન નું વિશ્લેષણ કરે છે. આપણો પ્રયાસ રહેશે કે જોશીની નજરે ટોલ્સ્ટોયના જે વિચારો છે સમાજ, ન્યાય, કાયદો, સત્તા અને ખાસ તો કળા વિશેને એની જે ગૂંચ છે એને સમજવાનું.
બરાબર. એટલે આપણે ખાલી નવો અવતારની વાર્તા નથી કહેવાના, એ તો છે જ, પણ મુખ્ય વાત એ છે કે સુરેશ જોશી ટોલ્સ્ટોયે જે નૈતિક અને સામાજિક સવાલો ઊભા કર્યા છે એને કઈ રીતે જુએ છે, એમનો અભિગમ સમજવાનો છે, અને જોશી ટોલ્સ્ટોયની જે કળા વિશેની વિભાવના છે એનું પણ વિશ્લેષણ કરે છે. અને હા, ટોલ્સ્ટોય જે ઉકેલ સૂચવે છે ને એની મર્યાદાઓ પણ જોશી સ્પષ્ટ રીતે બતાવે છે. એટલે આપણી આ ચર્ચા એમ કહી શકાય કે ટોલ્સ્ટોયની કૃતિના જે મૂળભૂત સંઘર્ષો છે અને જોશીના મતે આજના સમયમાં પણ એનું શું મહત્વ છે એના પર રહેશે.
સરસ, તો ચાલો શરૂ કરીએ. પહેલો જ મુદ્દો જે સુરેશ જોશી ઉપાડે છે તે એ છે કે સમાજમાં અમુક એવો સમય આવે છે જ્યારે ન્યાય, કાયદો, શિસ્ત, દંડ આ જે બધી સ્થાપિત વ્યવસ્થાઓ છે ને એના પર જ સવાલ ઉઠાવવાની જરૂર પડે છે. શું લાગે છે, આ ખાલી ટોલ્સ્ટોયના સમયની વાત હતી કે પછી?
ના ના, જોશીનું તો માનવું છે કે આ પ્રશ્ન શાશ્વત છે. એમનું કહેવું છે કે માનવ સંબંધો જુઓ કેટલા ગૂંચવણ ભર્યા હોય છે. હવે કાયદો એ જ્યારે માણસને એની સંવેદનાઓને એના સંજોગોને કેન્દ્રમાં ન રાખે અને ફક્ત નિયમોના શુષ્ક પાલન પર જ જોર આપે
તો એ પોતે જ અન્યાયનું સાધન બની જાય છે.
બરાબર, ત્યારે એ જ કાયદો અન્યાય કરી બેસે છે. ટોલ્સ્ટોયે નવો અવતારમાં આ જ વાતને કેન્દ્રમાં રાખી છે. ખાસ કરીને પેલું ઝારશાહી રશિયાનો સમય હતો જ્યારે શાસકો અને પ્રજા વચ્ચે ભરોસા જેવું કશું રહ્યું જ નહોતું. કાયદો રક્ષણ કરવાને બદલે શોષણનું હથિયાર બની ગયો હતો એમ કહીએ તો ચાલે.
અહીંયા પેલો ટોલ્સ્ટોયનો મૂળભૂત સવાલ આવે છે, નહીં, જેને જોશી બહુ મહત્વનો ગણે છે કે ભાઈ કયા અધિકારથી સમાજનો એક વર્ગ કે એક વ્યક્તિ બીજા માણસ પર રાજ કરી શકે, એને કેદ કરી શકે, સજા આપી શકે, એના જીવન પર કાબુ મેળવી શકે. આ તો આખી સત્તાની જે વિભાવના છે એના પાયા પર જ સવાલ છે.
બિલકુલ, સત્તાના મૂળ પર જ પ્રશ્ન. અને આ પ્રશ્ન નવલકથાનો જે નાયક છે પ્રિન્સ દિમિત્રી નેકલુદો એના પાત્ર દ્વારા એકદમ જીવંત બને છે. તમે જુઓ, એ પોતે જ્યુરી મેમ્બર તરીકે બેઠો છે ન્યાય તોડવા, અને અચાનક જુએ છે કે આરોપીના પાંજરામાં જે સ્ત્રી ઊભી છે, કાટુષા માસ્લોવા,
એ તે એ જ સ્ત્રી છે જેના પતન માટે પોતે જવાબદાર હતો વર્ષો પહેલા.
હા, એ જ. હવે આ કેવી નૈતિક કટોકટી! આ એક જ પરિસ્થિતિ દ્વારા ટોલ્સ્ટોય તે સમયની આખી ન્યાય વ્યવસ્થા, એનો દંભ, એની યાંત્રિકતા, એની જે અમાનવીયતા હતી એ બધું જ ઉઘાડું પાડી દે છે. નેખલુદોવનો જે અંદરનો સંઘર્ષ છે ને એ આખા સમાજના સંઘર્ષનું જાણે પ્રતિબિંબ બની જાય છે.
સુરેશ જોશી ટોલ્સ્ટોયના એક જૂના પત્રનો પણ ઉલ્લેખ કરે છે એમના લેખમાં, લગભગ 1857ના અરસાનો, જેમાં ટોલ્સ્ટોયે રાજતંત્રને જે એક મોટું ષડયંત્ર ગણાવ્યું હતું કે ભાઈ આ તો નાગરિકોનું શોષણ કરવા અને એમને નૈતિક રીતે ભ્રષ્ટ કરવા માટે જ ગોઠવાયેલી વ્યવસ્થા છે. તો શું નવો અવતાર આ જ વિચારનું એમ કે સાહિત્યિક રૂપ છે?
ચોક્કસપણે, જોશી એવું જ માને છે. એમના મતે નવો અવતાર એ ટોલ્સ્ટોયના આ વિચારોનું જ એક પરિપક્વ કલાત્મક સ્વરૂપ છે. નવલકથા સરકાર દ્વારા જે હિંસા થાય છે અને પાછી કેવી કાયદાના નામે થતી હિંસા, એની આકરી ટીકા કરે છે. તે બતાવે છે કે માણસે બનાવેલા કાયદા કેવી રીતે કુદરતી ન્યાય અને માનવતાની વિરુદ્ધ જઈ શકે છે. અને એટલું જ નહીં, પેલી ધાર્મિક સંસ્થાઓનું દંભ પણ ઉપદેશ આપે કંઈક ને વર્તન કરે કંઈક બીજું. ટોલ્સ્ટોય એને પણ છોડતા નથી. જોશી નોંધે છે કે આ સંદર્ભમાં ટોલ્સ્ટોય બાઇબલના પેલા ઉપદેશનું જ સમર્થન કરતા લાગે છે કે કોઈનો ન્યાય ન કરો જેથી તમારો ન્યાય ન થાય.
એટલે વાત એમ થઈ કે નિયમો અને કાયદાઓ પોતે જ સમસ્યા બની શકે. જોશી આ મુદ્દો સ્પષ્ટ કરવા માટે રિચાર્ડ ગુહન્સ અને એચએલએ હાર્ટ જેવા વિચારકોનો પણ ઉલ્લેખ કરે છે. એમનો તર્ક શું છે, જરા સમજાવશો?
હા, જોશી એમના વિશ્લેષણ દ્વારા સમજાવે છે કે જ્યારે કોઈ સિસ્ટમ નિયમો અને ધારાધોરણો પર બોજ નિર્ભર થઈ જાય ત્યારે ગમે તેવા અન્યાયી કે ક્રૂર કામોને પણ એ નિયમોના નામે સાચા ઠેરવી શકાય છે. પછી મુખ્ય પ્રશ્ન એ નથી રહેતો કે જે વ્યક્તિ સત્તા વાપરે છે એને નૈતિક અધિકાર છે કે નહીં,
પણ એ રહે છે કે એણે નિયમનું પાલન કર્યું કે નહીં.
બસ, સત્તાની પાછળની નૈતિકતા ગૌણ બની જાય છે. કાર્યવાહી બરાબર થઈ કે નહીં એટલું જ જોવાય.
પણ આ નિયમો બને છે કઈ રીતે? શું એ હંમેશા આમ ન્યાયના ઉદ્દેશથી જ બનતા હશે?
ગવડમાંથી અથવા તો પરંપરાના નામે ચાલી આવતી રૂઢિઓમાંથી કે પછી કોઈ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઉતાવળમાં લેવાયેલા પગલાંમાંથી જન્મે છે. અને અમલદારશાહી કેવી રીતે આ નિયમોને સાવ અમાનવીય બનાવી દે છે એનું સરસ ઉદાહરણ નવલકથામાં છે. પેલો નેકલ્યુદો જ્યારે કાટુશા માટે ન્યાય માંગવા એક મોટા સરકારી અમલદાર પાસે જાય છે ત્યારે પેલો અધિકારી એની માનવીય દલીલો કે નૈતિકતાની વાત સાંભળવાને બદલે શું કરે છે? ફક્ત કાયદાની કલમો અને નિયમોની જ વાતો કર્યા કરે છે. જાણે એની સંવેદના જ મરી ગઈ હોય.
વ્યક્તિ મટીને તંત્રનો એક પોરો બની ગયો.
બરાબર, જ્યાં પોતાની જવાબદારી કોના પર? તંત્ર પર ઢોળી દેવાય. બહુ સચોટ ચિત્રણ છે.
ન્યાય અને સમાજની આટલી બધી ધારદાર ટીકા પછી ટોલ્સ્ટોય કળા તરફ વળે છે. સુરેશ જોશી સમજાવે છે કે ટોલ્સ્ટોય એમના સમયની જે ભદ્ર કળા હતી, એટલે કે જે ઉચ્ચ વર્ગ માટે હતી, એનાથી ખુશ નહોતા. કેમ? શું વાંધો હતો એમને કળા સામે?
એમનો મુખ્ય વાંધો એ હતો કે એ સમયની જે મોટાભાગની કળા હતી, સાહિત્ય, સંગીત, ચિત્ર, એ બધું કોના માટે હતું? સમાજના ઉપલા ભણેલા ગણેલા પૈસાદાર વર્ગ માટે, સામાન્ય માણસની પહોંચ અને સમજની બહાર. અને એટલું જ નહીં, ટોલ્સ્ટો માનતા હતા કે આ કળા ઘણીવાર લોકોમાં ખોટી લાગણીઓ જગાવે છે, જેમ કે અભિમાન, વિષયવાસના, જીવન પ્રત્યે એક જાતની ઉદાસીનતા. શ્રમજીવી લોકોનું જીવન, એમના સંઘર્ષો, એમની ભાવનાઓ, એનાથી આ કળા બહુ દૂર હતી.
તો પછી ટોલ્સ્ટોયના મતે સાચી કળા કઈ? એનું લક્ષણ શું? કઈ કળા સાચી?
ટોલ્સ્ટોય માટે સાચી કળાનું સૌથી અગત્યનું લક્ષણ છે એની પ્રભાવકતા, અથવા જોશી જે શબ્દ વાપરે છે તે ચેપીપણું, ઇન્ફેક્શિયસનેસ. આ શબ્દ સમજવા જેવો છે. ચેપીપણું એટલે શું? કળાની એવી તાકાત કે જે ભાવકના હૃદયને સ્પર્શે અને કલાકારે જે લાગણી અનુભવીને કૃતિ બનાવી છે બરાબર એ જ લાગણી ભાવકના મનમાં પણ જાગે, સંક્રમિત થાય, જાણે કોઈ વિચાર કે ભાવનાનો સીધો ચેપ લાગ્યો હોય. આ રીતે કળા શું કરે છે? કલાકાર, કૃતિ અને ભાવક આ ત્રણેય વચ્ચે એક અદ્રશ્ય ભાવનાત્મક પુલ બનાવે છે. અને ટોલ્સ્ટોયના મતે સાચી કળા આવી રીતે માણસોને સત્ય, સૌંદર્ય અને માનવતાની ભાવનાઓનો ચેપ લગાડે છે. અને ભારપૂર્વક કહે છે કે આવી કળા અઘરી કે ખાલી બુદ્ધિગમ્ય ન હોવી જોઈએ, પણ બધા માટે સુલભ, સહેલાઈથી સમજી શકાય તેવી હોવી જોઈએ, જેથી એ માણસ જાતિની એકતાની ભાવનાને મજબૂત કરે.
આ ખરેખર રસપ્રદ વાત છે. પણ શું કળા હંમેશા સારી લાગણીઓનો ચેપ લગાડે? જોશી આ વિશે શું કહે છે? શું કળા અને નીતિમત્તા એ બે એક જ વસ્તુ છે ટોલ્સ્ટોય માટે?
કળાની શક્તિ એના ચેપીપણામાં છે, એની નિષ્ઠામાં છે. હવે એ જે લાગણીનો ચેપ લગાડે છે એ સારી પણ હોઈ શકે, જેમ કે કરુણા, પ્રેમ, ભાઈચારો, અને ખરાબ પણ હોઈ શકે, જેમ કે હિંસા, દ્વેષ, ઘમંડ. કળા તરીકે એનું મૂલ્યાંકન તો એની ચેપ લગાડવાની ક્ષમતા પર આધાર રાખે છે. હા, ટોલ્સ્ટોયે જરૂર માને છે કે જો કળા માનવતાની ઉચ્ચ ભાવનાઓ, જેમ કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ કે બંધુત્વની ભાવના, એનો ચેપ લગાડે તો એ શ્રેષ્ઠ કળા છે, સમાજ માટે હિતકારી છે. પણ કળાનો પ્રાથમિક ગુણ તો એની અસરકારકતા છે, એનું ચેપીપણું છે. જો કે જોશી એ પણ નોંધે છે કે ટોલ્સ્ટોય પોતે પણ કળા વિશેના પોતાના સિદ્ધાંતોથી ક્યારેક પૂરેપૂરા સંતુષ્ટ નહોતા જણાતા. પણ એમનો મૂળ વિરોધ એવી કળા સામે હતો જે સમાજના પતનને ઉજાગર કરવાને બદલે એને પોષતી હતી, જે ભદ્ર વર્ગની એમ કે બગડેલી રૂચિઓને સંતોષવા માટે સમાધાન કરતી હતી. એમણે કળાને સંસ્કૃતિની એક ઉચ્ચ સિદ્ધિ તો ગણી, પણ એની સામાજિક જવાબદારી પર ખૂબ ભાર મૂક્યો.
બરાબર, ચાલો હવે પાછા નવો અવતાર નવલકથા પર આવીએ. સુરેશ જોશી આ કૃતિના બંધારણ વિશે, એના પાત્રો વિશે શું કહે છે? ખાસ કરીને પેલો નાયક નેકલ્યુદોવ.
જોશી ધ્યાન દોરે છે કે નેકલ્યુદોવનું પાત્ર ટોલ્સ્ટોયની યુવાનીની કૃતિઓમાંથી આવેલું છે, પણ અહીં એ ઘણો બદલાઈ ગયો છે. પેલો યુવાનીનો આદર્શવાદ, ઉત્સાહ એ બધું હવે રહ્યું નથી. નવલકથાની શરૂઆત જ એક પ્રકારના અંદરના અસંતોષથી, બેચેનીથી, એક જાતના આધ્યાત્મિક ખાલીપાના વાતાવરણથી થાય છે. નેકલુદાવ કેવો છે? ભદ્ર સમાજના નિયમો અને બહારના દબાણો હેઠળ જીવતો, પોતાની અંદરની સાચી જાતથી દૂર થઈ ગયેલો માણસ.
અને પછી પેલો કોર્ટરૂમનો સીન આવે છે, જ્યાં તે કાટુશાને જુએ છે. આ જે સંયોગ છે એના વિશે જોશી શું માને છે? કલાની દૃષ્ટિએ આ થોડો સહેલો રસ્તો નથી લાગતો? ગોઠવેલું ના લાગે?
કાટુશાનું આરોપી તરીકે ત્યાં હાજર થવું, આ સંયોગ કદાચ કળાની દ્રષ્ટિએ થોડો સ્થૂળ કે નાટકીય લાગે. જાણે લેખકે વાર્તાને આગળ ધપાવવા માટે જાણી જોઈને ગોઠવણ કરી હોય. પણ જોશી તરત ઉમેરે છે કે ટોલ્સ્ટોયનો જે મુખ્ય હેતુ હતો સમાજના બેવડા ધોરણો ઉજાગર કરવા, પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીનું કેવું શોષણ થાય છે બતાવવું, અને ન્યાયના નામે જે નાટક ચાલે છે એનો પડદાફાશ કરવો, એ હેતુ માટે આ સંયોગ ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. એ નેખલ્યુદવને સીધો એની પોતાની ભૂલ અને સમાજની આખી સડેલી વ્યવસ્થાનો સામનો કરવા માટે મજબૂર કરી દે છે. એના વગર કદાચ એ જાગૃત જ ન થાત.
જોશી નવલકથાના માળખા વિશે પણ વાત કરે છે ને. બે અલગ દુનિયાઓ બતાવી છે, એક તરફ ભદ્ર સમાજ અને બીજી તરફ કેદીઓનો સમાજ. આ જે વિરોધાભાસ છે એનું શું મહત્વ છે?
મોસ્કો અને પીટર્સબર્ગનો પેલો ઉચ્ચ સમાજ, એમની પાર્ટીઓ, એમના રીત રિવાજો, એમની ઉપર છલ્લી વાતો, એમનો નૈતિક ધમ, ટોલ્સ્ટોય એનું બહુ ઝીણવટભર્યું ચિત્રણ કરે છે. અને બીજી તરફ છે સાઇબેરિયાની સજા કાપવા જતા કેદીઓનો કાફલો, એમની ભયાનક પીડા, એમનું અપમાન, પણ એમની વચ્ચે ક્યારેક ક્યારેક દેખાતી પેલી સહાનુભૂતિ અને માનવતા. નેકલ્યુદોવ આ બે દુનિયા વચ્ચે ફરે છે અને ધીમે ધીમે પેલી ભદ્ર સમાજની બનાવટ, એની કૃત્રિમતાથી એનું મન ઉઠી જાય છે. જોશી તો ત્યાં સુધી સૂચવે છે કે આ જે વિચ્છેદ છે, સેપરેશન, અન્યાયી અને ધંભી સમાજથી માનસિક અને પછી ભૌતિક રીતે દૂર થવું, એ જ કદાચ ટોલ્સ્ટોયના નવા અવતાર એટલે કે પુનર્જન્મના વિચારનું હાર્દ છે. સાચો ન્યાય અને સાચી માનવતા સ્થાપિત કરવા માટે જે ચાલી રહ્યું છે એનાથી અલગ થવું જરૂરી છે.
તો આટલી બધી સમસ્યાઓ બતાવ્યા પછી ટોલ્સ્ટોય આખરે ઉકેલ શું આપે છે? જોશીના મતે ટોલ્સ્ટોયનો જવાબ શું છે આ બધાનો?
જો અહીંયા જોશી થોડા ટીકાત્મક બને છે. એ કહે છે કે ટોલ્સ્ટોયનો જવાબ આમ જુઓ તો બહુ સરળ લાગે છે. બીજાઓ સાથે પ્રેમથી વર્તો, ઈસુ ખ્રિસ્તે પહાડી ઉપદેશમાં જે આદેશો આપ્યા છે એનું પાલન કરો, ખાસ કરીને પેલું કોઈનો ન્યાય ન કરો અને બુરાઈનો સામનો હિંસાથી ન કરો. નવલકથાના અંતે નેખલ્યુદોવ બાઇબલ વાંચીને આ જ નિષ્કર્ષ પર પહોંચે છે ને?
હા, એ તો છે જ. પણ શું આ ઉકેલ વ્યવહારુ છે? પ્રેમથી વર્તવું અને ધર્મના આદેશ માનવા શું આટલું પૂરતું છે સમાજની આટલી મોટી જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે?
બસ આ જ સવાલ સુરેશ જોશી ઉઠાવે છે. તેઓ આ ઉકેલને કંઈક અંશે ભોળો, નાઇવ અથવા તો અવાસ્તવિક માને છે. એમનો તર્ક એ છે કે વાસ્તવિક દુનિયામાં માણસ કંઈ હંમેશા તર્ક કે પ્રેમથી નથી વર્તતો. એની અંદર સ્વાર્થ, ક્રોધ, લોભ, ડર આ બધી વૃત્તિઓ પણ છે. અને વળી બધા લોકો કંઈ ધર્મના આદેશોનું પાલન નથી કરતા કે નથી કરી શકતા. એટલે જોશીના મતે ટોલ્સ્ટોયના આ જે નૈતિક ઉકેલ છે એ કદાચ પૂરતો મજબૂત નથી. અને કદાચ આ જ કારણ છે કે ટીકાકારો અને વાચકોનું ધ્યાન નવલકથાના આ નૈતિક સંદેશ કરતાં એની કલાત્મક સિદ્ધિઓ પર વધુ ગયું છે, જેમ કે પાત્રોનું ઘડતર, સમાજનું વાસ્તવિક ચિત્રણ, મનોવૈજ્ઞાનિક ઊંડાણ.
જોશી ટોલ્સ્ટોયના એ વિચારની પણ ચર્ચા કરે છે જ્યાં ટોલ્સ્ટોય જાણે ધર્મને જ રાજકારણનો પાયો બનાવવા માંગતા હોય એવું લાગે છે. પેલી ઈશ્વરના રાજ્યની કલ્પના, જ્યાં બધા માણસો બાળકોની જેમ નિર્દોષ ભાવે રહે, આ રૂપક વિશે જોશી શું કહે છે?
જોશી આ ઈશ્વરના ઘરમાં બાળકોવાળા રૂપકને આકર્ષક તો ગણે છે, પણ એની સામે સવાલો પણ ઊભા કરે છે. એ ફ્રોઇડના મનોવિશ્લેષણનો સંદર્ભ આપીને સૂચવે છે કે પિતા જેમાં ઈશ્વર કે સત્તા પર આવી સંપૂર્ણ નિર્ભરતા વ્યક્તિના પોતાના નૈતિક અને બૌદ્ધિક વિકાસને કદાચ રૂંધી નાખે. એ પુખ્ત વ્યક્તિની જે જવાબદારી લેવાની ક્ષમતા છે, પસંદગી કરવાની સ્વતંત્રતા છે, એને ઓછી આંકે છે. અને બીજું, આ જે આદર્શવાદી દૃષ્ટિ છે એ સમાજની રાજકીય, આર્થિક, સત્તાકીય જે બધી જટિલતાઓ છે, જે ઘણીવાર અપ્રિય પણ હોય છે, એને જાણે નજરઅંદાજ કરે છે. ટોલ્સ્ટોયનો જે તમામ માનવ નિર્મિત કાયદાઓ અને ધારાધોરણોનો સંપૂર્ણ અસ્વીકાર છે, એ પણ જોશીને અવ્યવહારુ લાગે છે. કારણ કે કોઈપણ સમાજને ટકાવી રાખવા માટે અમુક પ્રકારની વ્યવસ્થાને નિયમો તો અનિવાર્ય હોય છે ને.
તો પછી આટલી બધી મર્યાદાઓ અને ટીકાઓ છતાં સુરેશ જોશીના મતે નવો અવતાર અને ટોલ્સ્ટોયના આ વિચારોનું આજે શું મહત્વ છે? આટલા વર્ષો પછી પણ આપણે શા માટેની ચર્ચા કરીએ છીએ? શું પ્રસ્તુતતા છે?
આ બહુ જ મહત્વનો સવાલ છે અને જોશીનો જવાબ પણ એટલો જ મહત્વનો છે. એમનું તારણ એ છે કે ભલે ટોલ્સ્ટોય કોઈ સંપૂર્ણ સંતોષકારક અને એકદમ વ્યવહારુ ઉકેલ ન આપી શક્યા હોય, પણ એમણે જે પ્રશ્નો ઊભા કર્યા છે એ આજે પણ એટલા જ સળગતા અને પ્રસ્તુત છે. સત્તાનો દુરુપયોગ કેવી રીતે થાય છે, ન્યાય વ્યવસ્થામાં શું ખામીઓ છે, કાયદાની મર્યાદાઓ શું છે, વ્યક્તિની નૈતિક જવાબદારી શું છે, સમાજમાં જે દંભ ફેલાયેલો છે એનું શું, કળાનો સાચો હેતુ શું હોવો જોઈએ, આ બધા એવા મુદ્દાઓ છે જે દરેક પેઢીએ પોતાના સમય અને સંજોગો મુજબ ફરી ફરી વિચારવા પડે છે. નમો અવતારની મહાનતા એના જવાબોમાં નથી, પણ એ જે જોરદાર સવાલો પૂછે છે એમાં છે. એની કલાત્મક શક્તિ આ સમસ્યાઓની ગંભીરતા અને જટિલતાને સીધી વાચકના અંતરાત્મા સુધી પહોંચાડે છે.
અને પેલો મુદ્દો, વિચાર અને વર્તન વચ્ચેનો ભેદ. આપણે માનીએ કંઈક અને કરીએ કંઈક બીજું, જોશી એના પર પણ ભાર મૂકે છે, નહીં?
હા, બિલકુલ. જોશી ખાસ નોંધે છે કે ટોલ્સ્ટોય આપણને આપણા પોતાના જીવનમાં જે વિચાર અને કાર્ય વચ્ચે, આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે જે અંતર છે એના વિશે વિચારવા મજબૂર કરે છે. નેખલું દોવનું પાત્ર આનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને આ વિસંવાદ તો આજે પણ વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે આપણને સતત જોવા મળે જ છે. અને અલબત્ત ગાંધીજી જેવા મહાપુરુષ પર ટોલ્સ્ટોયના વિચારોનો, ખાસ કરીને અહિંસા અને પ્રેમ દ્વારા પ્રતિકારના વિચારનો જે ઊંડો પ્રભાવ પડ્યો હતો, એ પણ ટોલ્સ્ટોયની વિચારધારાની શાશ્વત પ્રસ્તુતતાનો મોટો પુરાવો છે. અંતે, સુરેશ જોશી એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડું વિરોધાભાસી લાગે એવો નિષ્કર્ષ કાઢે છે. તેઓ સૂચવે છે કે નવલકથાની જે નિષ્ફળતા છે, એટલે કે એક સંપૂર્ણ અને વ્યવહારુ દાર્શનિક ઉકેલ આપવામાં એની જે મર્યાદા છે, એ જ કદાચ એક કલાકૃતિ તરીકે એની સફળતા છે.
નિષ્ફળતા એ જ સફળતા, એ કેવી રીતે?
કારણ કે એ આપણને કોઈ સહેલો તૈયાર જવાબ આપીને શાંત નથી કરી દેતી, પણ માનવ જીવનની જે જટિલ નૈતિક અને સામાજિક સમસ્યાઓ છે એનો જાતે સામનો કરવા, એના વિશે સતત વિચારતા રહેવા માટે પ્રેરે છે. એ આપણને અસ્વસ્થ કરે છે, બેચેન બનાવે છે, અને એ જ એની તાકાત છે.
બરાબર. તો આ આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો એમ કહી શકાય કે સુરેશ જોશીના વિશ્લેષણ દ્વારા આપણે સમજ્યા કે ટોલ્સ્ટોયે નવો અવતારમાં સમાજ, ન્યાય, સત્તા અને કળા વિશે અત્યંત મૂળભૂત અને હા, કેટલીક વાર અસ્વસ્થ કરી દે તેવા સવાલો ઉઠાવ્યા. એમણે દંભ, અન્યાય અને માનવીય ક્રૂરતાને નિર્ભયતાથી ખુલ્લા પાડ્યા.
ચોક્કસ. પણ જેમ જોશી સ્પષ્ટ કરે છે, ટોલ્સ્ટોયે જે ઉકેલો સૂચવ્યા, કેવળ પ્રેમ, કરુણા અને ધાર્મિક આદેશોનું પાલન, એ કદાચ આદર્શવાદી લાગે અથવા તો વાસ્તવિક દુનિયાની જે કઠોરતા છે એની સામે અપૂરતા સાબિત થાય. અને આ આપણને એક મોટા પ્રશ્ન પાસે લાવીને ઊભા રાખે છે. કળા શું કરી શકે? કળા સમાજની ટીકા કરી શકે, સમસ્યાઓ ઉજાગર કરી શકે, આપણને નૈતિક રીતે ઢંઢોળી શકે, પણ શું તે ખરેખર સમાજને બદલવા માટે કોઈ નક્કર વ્યવહારુ રસ્તો બતાવી શકે છે? કે પછી કળાનું કામ માત્ર પ્રશ્નો પૂછવાનું અને આપણને વિચારતા કરવાનું જ છે? આ સવાલ ટોલ્સ્ટોયના સમયમાં પણ હતો અને આજે પણ છે.
અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો કદાચ એ મૂકી શકાય કે જો આપણે સ્વીકારીએ કે કાયદાઓ, નિયમો અને સામાજિક વ્યવસ્થાઓ ક્યારેય સંપૂર્ણ નહીં હોય, એમાં હંમેશા ખામીઓ રહેવાની જ છે, તો પછી વ્યક્તિ તરીકે આપણે આપણા રોજબરોજના જીવનમાં ન્યાય, કરુણા અને માનવતાનો વ્યવહાર કેવી રીતે ટકાવી શકીએ? શું ટોલ્સ્ટોયની જેમ કળા આપણને આ વ્યક્તિગત નૈતિક સંઘર્ષમાં કોઈક રીતે મદદ કરી શકે છે, ભલે તે સામાજિક ક્રાંતિ ન લાવી શકે? આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.